భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి డుక్కుయ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత క్షణమపి సజ్జన సంగతిరేక భవతి భవార్ణవ తరణే నోకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్లోక్ చాలే చె కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. శంకరాచార్యజీ కహే છે કે વાતુલ એટલે હે વ્યાકુળ જીવ, તું શા માટે સ્ત્રી ધન વગેરેની ચિંતા કર્યા કરે છે? શું કોઈ આ વિશ્વમાં નિયંતા ઈશ્વર નથી? તારો કોઈ નિયંતા નથી? ચિંતા વિશે આગલા પ્રવચનમાં આપણે સાંભળ્યું. ચિંતા બહુ જ બુરી બલા. કોઈના મનમાં ચિંતા ઘૂસી જાય પછી એ ના બરાબર જમી શકે, ના બરાબર સૂઈ શકે, ક્યાંય ફાવે નહીં, મનમાં બેચેની રહે, ભાગી જવાના વિચાર આવે, આત્મહત્યાના પણ વિચાર આવે, અને ઘણા આત્મહત્યા કરી પણ લે. એ બધા ચિંતાના પરિણામો છે. ચિંતા બે પ્રકારની છે, એક વાસ્તવિક ચિંતા અને બીજી કાલ્પનિક ચિંતા. વાસ્તવિક ચિંતા એટલે એનું કારણ, ચિંતાનું કારણ વાસ્તવિક હોય, ખરેખર હોય. જેમ કે કોઈનો એકનો એક દીકરો બીમાર છે, ડોક્ટરોએ ઓપરેશન કરવાનું સજેસ્ટ કર્યું છે, પણ 1.5 લાખનો ખર્ચ છે, ગરીબ પરિવાર છે, પૈસાની સગવડ નથી. હવે ચિંતા થાય એ સ્વાભાવિક છે, વાસ્તવિક છે, કારણ કે પૈસો નથી. 1.5 લાખ કાઢવો ક્યાંથી? મોડું કરે તો દીકરાનું શું? એને લીધે જે ચિંતા થાય એને શું કહેવાય? વાસ્તવિક ચિંતા છે. ચિંતા વાસ્તવિક હોવા છતાંય પરિણામ તો આગળ ગણાવાય જ આવે. દુખી દુખી થઈ જાય. બીજી છે કાલ્પનિક ચિંતા. એનું કારણ કલ્પનામાંથી ઊભું થયેલું હોય. જેમ કે 12 સાયન્સનો વિદ્યાર્થી એમ વિચારે કે અત્યારે તો મારી તબિયત સારી છે, પણ હવે પરીક્ષા 2 મહિના પછી આવે છે, હું બીમાર પડી જઈશ તો મારું આખું વર્ષ બગડી જશે, મારું ભાવિ શું, મારા ફ્રેન્ડ્સ બધા આગળ નીકળી જાય, હું એકલો થઈ જાઉં, ઘરમાં મમ્મી પપ્પા બધાય વડે દખે, વળી એવી ચિંતા થઈ આવે કે અત્યારે તો મને બધું યાદ છે, પણ હવે અત્યારે લખવા ટાણ યાદ નહીં આવે તો. ના, આ બધું હોય છે વાસ્તવિક, આવા કાલ્પનિક એને બહુ ચિંતા હોય છે, એ તો આપણે એ સ્ટુડન્ટ્સને મળો ત્યારે ખબર પડે. ને બહુ છે 12-20 ને આ બધામાં એને હોય છે આવું, પણ હકીકતમાં હજી આવ્યું નથી, અને કંઈ આવે આવું થાય એવી કોઈ શક્યતા 100% નથી, પણ એને થઈ જાય છે. એને લીધે એ પછી સૂઈ શકતો નથી, જમી શકતો નથી, મન દઈને અભ્યાસ કરી શકતો નથી, તબિયત બગડી જાય છે, એ બધા દુઃખ ઊભા થાય છે. દુઃખ આવ્યું નથી, મનમાં ઊભું કર્યું છે. આને કહેવાય કાલ્પનિક ચિંતા. આ બે પ્રકારની ચિંતા એના કારણ 7 પ્રકારના છે, એ આપણે આગલા પ્રવચનમાં સાંભળ્યા. હવે એના ઉપાય શું? તો પહેલી વાત, ચિંતા છે ને એ બહુ જ સારામાં સારી ચીજ છે. ચિંતા ખરાબ નથી. કોણે કીધું? કોણે તમને કીધું ચિંતા ખરાબ છે? આ લિયાઓ એને કોણે કીધું? તો ચિંતા બહુ જ સારી ચીજ છે. ચિંતા ન થાય તો ભૂંડામાં ભૂંડી બાબત છે. હા, ખરેખર જુઓ, આ દેશના વડાપ્રધાન કોણ છે? મનમોહનસિંહજી છે ને. હવે એ આ દેશના પ્રજાના જાનમાલની ચિંતા ન કરે તો શું થાય? ના, વિચારો. તમે કહેતા હતા ખરાબ છે, અમે ક્યાં ખરાબ છે? ત્રાસવાદની ચિંતા ના કરે, ભ્રષ્ટાચાર ને બધા સ્કેન્ડલ્સ થાય છે એની ચિંતા ન કરે, લોકોના આરોગ્યની ચિંતા ન કરે, આંતરિક સુરક્ષાની ચિંતા ના કરે, ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ એ વગેરેની સરહદોની ચિંતા ના કરે, ત્રાસવાદની ચિંતા ના કરે, તો આપણું શું થાય? ચિંતા કરે વડાપ્રધાન દેશના પ્રજાજનોની, દેશની આ મોંઘવારીની, ભાવ વધારાની, આ ડુંગળી બટાકાની, બધા એ ચિંતા કરે, એ સારું કે ન સારું? કયો સારું? જો એને ચિંતા થાય જ નહીં તો દેશની બહુ ભૂંડી હાલત થઈ જાય. એટલે ચિંતા તો બહુ જ સારામાં સારી ચીજ છે, હોવી જ જોઈએ, થવી જ જોઈએ. અમદાવાદના પોલીસ વડા હોય એ અમદાવાદની પ્રજાની કોઈ ચિંતા જ ના કરે, આ બધી ઘરફોડ ચોરી, બૈરાઓના ગળામાંથી સોનાની ચેઇન ચીલ ઝડપથી લઈ જાય છે, ગેંગસ્ટર બધા બાઇક્સનું બધું જે સ્ટન્ટ કરે છે, દારૂ જુગાર વ્યભિચાર અડ્ડાઓ આ તે બધું, એની ચિંતા ન કરે ખૂનની હત્યાઓની અપહરણની, તો શું થાય? કયો ચિંતા કરે એ સારી બાબત છે ને. પોલીસ વડા ચિંતા સારી ચીજ છે. ઘરનો વડીલ છે એ એમના પરિવારની ચિંતા ના કરે તો શું થાય? અમારા છોકરાઓનું ભવિષ્ય શું, એના ધંધા રોજગારનું, 2 છોકરા છે તે બેને રહેવાના, એક પ્રાઇવેટ મકાન હોય, આ બધી ચિંતાઓ ભણાવવા ગણાવવા આગળ સેટ કરવાની, એ ન કરે તો શું થાય, ઉભા વાહડાજી વાળા રખડે કે નહીં? ચિંતા કરવી જ પડે ને, અને કરવી જ જોઈએ કે નહીં? સારી ચીજ છે. વિદ્યાર્થી એના અભ્યાસની ચિંતા કરે જ નહીં ને, એમાં એમ કે તો પરીક્ષા આવશે ત્યારે જોઈ જશે, ચાલે? ચિંતા કરવી જોઈએ ને. તો ચિંતા ખરાબ છે? તો પછી ભલે અમારા સારામાં સારી ચીજ છે. આ એનો ઉપાય છે. ખરેખર ચિંતા સારી ચીજ છે, બેશક સારી છે, પણ થોડો સમય માટે રહે તો જ સારી છે. પછી એ ચિંતા જીવ કોરવા માંડે અને કોતરી ખાવા માંડે, જુડે ચૂડેલની જેમ વળકી જાય, તો એ ચિંતા ભયંકર છે. બાકી ચિંતા હોવી એ સારી છે. ચિંતા આવે, થાય, થોડો સમય માટે રહે, પછી તરત જ એ ચિંતા ચિંતનમાં પરિણમી જવી જોઈએ, બદલાઈ જવી જોઈએ, બસ તો એ સારી. ચિંતા વગર ક્યારેય ચિંતન પેદા થતું નથી. એટલે તમારે ગાડી સ્ટાર્ટ કરવી હોય તો સેલ્ફ મારો ને, ગાડી ઉપડી ગઈ ને, તો એ સેલ્ફ માર્યો એ સારો કહેવાય. ચિંતાએ સેલ્ફ માર્યો, ચિંતનની ગાડી શરૂ, એટલે કામ બરાબર. પણ હવે આ ચિંતા સેલ્ફનું જ કામ કરવું જોઈએ, પણ પછી હવે એમ થઈએ જ રાખે 24 કલાક. તો એ ચિંતા સારી નથી. ચિંતા ફક્ત સેલ્ફ મારવાનું જ કામ કરવી જોઈએ, પછી એનું કામ પૂરું. ગાડી ઉપડી ગઈ, કઈ ચિંતન નહીં, બસ ચિંતનમાં બદલાઈ જાય એટલા પૂરતી ચિંતા કામની, ઉત્તમ. પછી એને જતું રહેવું જોઈએ, બદલાઈ જવું જોઈએ, તો ચિંતા સારી. એટલે ચિંતા થાય પહેલું કારણ શું હતું, કે જે જેટલું વધારે વિચારી શકે તેટલી તેને ચિંતા થાય. એનો આ જવાબ છે કે એ ભલે વિચારે, ભલે ચિંતા થાય, જે વિચારી શકતો હોય એ જ નાની નાની બાબતો અને પ્રજાના જાનમાલની બધી વિચારી શકે. આપણે જ ખબર ન પડે ને ત્રાસવાદીઓ કેવી રીતે આવી શકતા હોય, એ તો એ બધાને જ ખબર હોય. એ બધું વિચારી શકે એટલે એને ચિંતા થાય. મનમોહન સિંહજીને ત્રાસવાદની આની તેની બધી ચિંતા થાય, પણ ચિંતા કર્યા જ કરે એનાથી એ દુઃખી થઈ જાય, પ્રજા દુઃખી થઈ જાય. પણ પછી ચિંતાએ સેલ્ફ માર્યો એટલે તરત મનમોહન સિંહજીએ ચિંતન કરવું જોઈએ. ચિંતા ઉદ્વેગ આપે અને ચિંતન આયોજન આપે. ચિંતન પછી એમાં લાગી જાય, આયોજન કરવા માંગે, આંતરિક સુરક્ષા વધારો, સરહદ ઉપર લશ્કરને સજ્જ કરો, અદ્યતન અસ્ત્ર શસ્ત્ર લાવો, અણુ પરીક્ષણ કરો, એવા શસ્ત્રો વસાવો, એવું એટલી પોલીસને સજ્જ કરો, એવા ખાતાઓની બદલી કરી નાખો, એવા અધિકારીઓને મૂકો, અમુક ડ્યુટી ફ્રી કરી નાખો, અમુકની ડ્યુટી વધારી દો, અમુક નિકાસ ઘટાડો, અમુક આયાત ઘટાડો. આ બધું ચિંતનમાંથી નીકળે. અને એવું જ્યારે આયોજનબદ્ધ કામ કરવા માંડે, ચિંતામાં જે એનર્જી જતી હતી એ હવે આયોજનને સફળ કરવામાં વળગી પડે, ઊંધું ગાલીને, એને કહેવાય ચિંતન. ચિંતા અને ચિંતનનો આ ભેદ છે. ચિંતા ખાલી હોય તો એ ખરાબ, ઉદ્વેગ જ આપે. પણ એ ચિંતા ખો આપી અને ચિંતન શરૂ થઈ જાય તો એ આયોજન આપે. અને દરેક આયોજનો એમાંથી જ નીકળે. એટલે વિચારવાને ચિંતા થાય, પણ થોડી વાર થઈને પછી ચિંતનમાં ડૂબી જાય. નહીતર વાંજણી ચિંતા મહાદુખદાયી છે. ગાંધીજીને આ ભારત દેશની ગુલામ પ્રજાની ચિંતા થઈ, પછી એણે ચિંતન શરૂ કરી દીધું. બાકી ચિંતા કરનારા તો એ વખતે ઘણા હતા, એમને બિચારા દુબળા પડીને મરી ગયા. હે, પણ ચિંતન ન કરી શક્યા. ત્યારે ગાંધીજીએ ચિંતન કર્યું અને આયોજન શરૂ કરી દીધા અને આખા દેશને જગાડ્યો, પ્રવાસો કર્યા, પત્રિકાઓ છાપી, લોકોને વૈચારિક રીતે સમૃદ્ધ કર્યા, બહેનોને હિંમત આપી, અસહકાર આંદોલન કર્યા, સવિનય કાનૂન ભંગ કર્યા, સરકારી ચીજ વાપરવા નહીં, પરદેશી વિદેશી માલની તિલાંજલિ અપાવી, ચરખાઓ કાંતતા શરૂ કર્યા, ગ્રામોદ્યોગ શરૂ કર્યા, હાથે બનાવીને વાપરવા માંડો. આ બધું જે એક પછી એક જે તમે કલ્પી ન શકો એવા જે ડોસાએ આયોજનો મૂક્યા, એમાંથી આ અને એક અહિંસાનું શસ્ત્ર લઈ આવ્યા. સત્ય, અહિંસા, આશ્રમની પદ્ધતિ, શ્રમની પદ્ધતિ, સાદગી, આ બધા આયોજન છે. ત્યારે એને ચિંતામાંથી એ ચિંતન શરૂ થયું. ઘણું બધું વિચારી શકતા હતા અને એ આયોજનનું પરિણામ એ આવ્યું કે આપણો દેશ આઝાદ થયો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સત્સંગની અને સંપ્રદાયની ચિંતા થઈ કે આ સત્સંગનું શું, આ સંપ્રદાયનું ભાવિ શું, આજની ભણતી યુવાન પેઢીનું શું, એના માટે હવે આજે આધુનિક રીતે કંઈક વિચારવું જોઈએ, કરવું જોઈએ. તો એ ચિંતા થઈ, એમાંથી એણે ચિંતન કર્યું કે શું કરવું જોઈએ, અને એમાંથી આ ગુરુકુલ સંસ્કૃતિની આખી પુનરોદ્ધાર થયો અને પરંપરા શરૂ કરી. અને પછી એમાં જ મંડી પડ્યા, નવા નવા આયોજનો મૂકતા રહ્યા. જ્ઞાન સત્ર કરો, બ્રહ્મસત્ર કરો, યાત્રાઓ કરો, જપ યજ્ઞ કરો, લોકોને ભજન કરાવો, મંત્ર લેખન કરાવો, તીર્થ કરાવો, મંદિરોના જીર્ણોદ્ધાર કરો, બાળકોને 1 રૂપિયામાં ફ્રીની જેમ રાખો, ભણાવો, ગરીબોને કામ આપો, સદાવ્રત આવો, રાહત કામ આપો, ગમે તે પ્રજાના કામ હોય તે કરો. આવા અનેકવિધ આયોજનો મૂકી મૂકીને સત્સંગને અને સંપ્રદાયને ઉજળો કરી બતાવ્યો. આને કહેવાય ચિંતન. એમાં ભલું જ થાય. 90% લેવા છે 12 સાયન્સ વાળાને, પેલો આપણો જૂનો છે, પણ એ ચિંતા કરે એમાં કશું વળે નહીં. પણ એ વિચારી લે કે મારે 90% લેવા છે, તો પછી એ અભ્યાસ, વાંચન એ બધાને એનું આયોજન કરી નાખે, ટાઈમ ટેબલ કરી નાખે. તબિયતની ચિંતા હોય તો એ પ્રમાણે ભોજનમાં એમાં બધા વ્યવસ્થિત રીતે સંયમ રાખી દે, ખાવા પીવામાં, હરવા ફરવામાં બધું જ આમ વ્યવસ્થિત ગોઠવી દે, અને પૂરી મહેનત ઊંધું ઘાલીને પડી જાય તો 90 શું 92 આવી જાય, અને નહીં તો 90 ના 60 થઈ જાય. ખાલી ચિંતામાં તેવું જ થાય. તો એમણે જે આયોજન કર્યું વિદ્યાર્થી, એને શું કહેવાય? ચિંતન કર્યું, એમાંથી આયોજન થયું. એ આ ચિંતાનો ઉપાય છે. ખાલી ચિંતા નહીં, જે બાબતની ચિંતા થાય એનું પછી ચિંતન કરવું, કારણ શોધવું અને એનો ઉપાય શોધવો, આયોજન વિચારવું અને આયોજનમાં લાગી પડવું, આ એનો ઉપાય છે. બરાબર છે ને? આ બધા ક્રિકેટરની અંદર તમે જો રમતા હોય ત્યારે 90 રન થઈ જાય, લ્યો ફટાફટ 6 ને 4 6 ને 4 આમ ગજાવી દે બધું, પછી પાછા 90 નર્વસમાં ઉડી જાય, ગણાય તો 99 સુધી વ્યા જાય ને એક માટે રહી જાય. એનું કારણ શું છે? ચિંતા કરી જાય છે. એ તો કોઈ બોલતા નથી, પણ તમે આમ અભ્યાસ કરો તો એને 90 અને 95 જેમ જેમ આમ પહોંચી ગયા પછી એને એમ થવા, આઉટ થઈ જઈશ તો, આઉટ થઈ જઈશ તો થઈ જાય, બીજું શું થઈ જાય ને? થઈ જાય તો થઈ જાય, પછી બીજું શું થાય? હે, પણ એને ચિંતા કરી જાય છે, ચિંતાને પકડી રાખે છે. ઓહો, ફાસ્ટ બોલર આવ્યો, સ્પિનર આવ્યો, શેન વોર્ન આવ્યો, મારી જો આ મને ક્રિકેટમાં બહુ કઈ ખબર નથી પડતી હો, હકીકત અહીંયા હાથ મૂકીને કહું છું, હું કઈ જોતો નથી, મને એ કઈ ગમતું નથી, પણ આ બધું છાપા મસાલા વાંચીએ ને તમને કઈ મજા આવે. એમ તો જે જે સેલિબ્રિટીઝ હોય બધા વિશે જાણી રાખવું જોઈએ, કારણ કે તમને કહેવા માટે. તો એ ચિંતામાં પડી જાય છે, એટલે પછી ધ્રુજવા માંડે છે, અને નિર્ણય એટલે જજમેન્ટ બોલ નથી લઈ શકતો એટલે આઉટ થઈ જાય, નહીં તો 90 સુધી એને કાંઈ પેચોટી ખાઈ નહીં. હે પણ પડી જવો જોઈએ તો 15-20માં પડી જવો જોઈએ તો 90 સુધી વયો ગયો, હવે એને શું થઈ ગયું? હવે દર અને એવાને કરવા એટલે શું? બધા લગભગ બોલર જોડી નાખ્યા હોય, નવો તો કોઈ આવ્યો ન હોય, અને નવો આવ્યો હોય એ તો એના માટે ઈઝી થઈ જાય, પણ એ 90 પછી જ કંઈક થાય છે. કેમ? ચિંતા કરી જાય છે. પણ જે ચિંતાને તરત ચિંતનમાં બદલી નાખે છે એ ચીકી દે, એનું ચિંતન હોય એટલે તરત આયોજન કરે. બરાબર છે, કોણ આવ્યો છે, હા, એની કઈ કઈ ટેકનિક્સ છે બોલ ફેંકવાની? બરાબર, આ ત્રણ પ્રકારની છે. આમ ફેંકશે તો અહીંયા ગ્રાઉન્ડમાં કોઈ ઊભો છે ફિલ્ડરમાં? નહીં. આ બાજુ નાખવો પડે તો અહીં કોઈ છે? નહીં. અહીં પાછળ આ બાજુ આમ કરીને આમ ભરીને ઠોકી દીધો હોય તો અમ્યો જાય. આખો રાઉન્ડ નથી મારે દેતા, આમ કરીને ઓલડે આમ જવાય. ઓલા એને ઊભો જ રાખ્યો ન હોય કોઈ, પણ એને જોયું હોય કે આ ત્રણ ચાર પ્રકારમાં જ બોલ ફેંકે છે, તો એ વિચારીને થોડી સેકન્ડોમાં એ બોલરનું મોઢું જોઈ લે અને 2-3 સેકન્ડની અંદર આખા પીચ ઉપર નજર ફેરવી લે, બસ ઊભો રહી જાય અને પછી જીતી જ દેવું છે. એટલે આ 49મી સદીમાં પેપરમાં હતું ને, સચિન વારે વારે કેટલી વાર 19 વર્ષમાં આઉટ થયો, પછી એનો દીકરો છે કઈ રાહુલ કે શું છે ખબર નહીં, અર્જુન, એને કીધું કે પપ્પા તમે 6 કેમ મારી નથી દેતા? એટલે 49માં પછી એને દીકરાનું ધ્યાનમાં રાખ્યું, બીજું વિચાર્યું જ નહીં, વિચાર આવ્યો જ નહીં, છોકરો બેઠો છે પેવેલિયનમાં ખબર નહીં, 6 જ મારી દીધી, ધમાકેદાર થઈ. અને તમને એમ છે પણ સચિન બહુ ચિંતા વાળો છો, હા, આ તો જાડું શરીર છે જલ્દી ઓગળતું નથી. બાકી અખબારમાં મેં વાંચ્યું છાપામાં કે એની પત્નીનું એવું નિવેદન હતું કે જયારે બહુ મહત્વની વનડે કે એવું રમવાનું હોય છે ત્યારે એ રાત્રે ઊંઘી શકતો નથી પૂરો, અને પૂરો ખાઈ શકતો નથી અને ચિંતામાં પડી જાય છે, આ એની આદત છે. એટલે એ છે ખરું, પણ ચિંતન પછી હવે એના લક ને થોડીક આવડે હોશિયારી છે એમ તો કઈ કેવું પડે, માસ્ટર બ્લાસ્ટર વર્લ્ડ ફર્સ્ટ નંબરનો છે એટલે એટલું તો રમી જ જાય ને, પણ જો એ સાવ એનો ચિંતા વગરનો સ્વભાવ હોય તો અત્યારે છે ને એનાથી દોઢા તો એને રેકોર્ડ સ્થાપી દે, એટલું તો થાય, અને ચિંતા પાડી દે. એટલે આને ચિંતન કર્યું કહેવાય કે ક્યાં શું કેમ કરી લેવું, અને એના ઉપર ધ્યાન આવે ને એટલે પેલું જતું રહે, પછી ચિંતા જતી રહી, ધ્રુજવાનું ડર એ બધું જતું, આજે કાર્યમાં લાગી જાય. આ એનો ઉપાય છે, ચિંતન કરવું, ચિંતાને પકડી ન રાખે. એક રાજા હતો, એને એક અધિકારીએ કંઈક ભૂલ કરી, રાજા બહુ મગજનો તેજ, સીધો ફાંસીની સજા ફટકારી દીધી. ભૂલ પડી પણ હવે બસ આવતીકાલે ફાંસી માચડે ચડાવી દેવાનો, જાહેર માચ. ઓલો અધિકારી મોત આવી ગયું, પણ અધિકારી ચિંતા કરનારો નહોતો, એ ચિંતન કરનારો હતો, એને જરાય અસર ના થઈ. બોલો, નિરાય તો સુઈ ગયો, થોડીક ક્ષણો ચિંતા આવી સુઈ ગયો. સવારે સમય થયો અને ફાંસીને માચડે લઈ જવામાં આવ્યા, અને રાજા પોતે છે, બીજા દીવાનો છે, આ છે બધા, અને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી, એ તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું આવું બધું હોય ને. એટલે આમણે કીધું મહારાજાને કે સમ્રાટ, છેલ્લી ઈચ્છા છે પણ તમે થોડા બધા અધિકારીઓને આઘા કાઢો તો હું તમને કાનમાં કહી દઉં. હલો રાજાને આઘા કાઢ્યા, સમ્રાટને કીધું, છેલ્લી ઈચ્છા મહારાજ તમારા લાભની છે. મારા લાભની શું છે? મને તમે મારી નાખો ને એમાં મને જરાય તકલીફ નથી, છૂટ્યા. પણ મહારાજ મારી પાસે એક વિદ્યા છે ને, એ વિદ્યા તમારા કામની છે ને, એ શીખવાડ્યા વગર હું જાઉં છું એટલે વિદ્યા મારી સાથે જતી રહેશે ને, એની મને ચિંતા છે. સમ્રાટ કે એવી કઈ છે? અરે તમારે બહુ કામની છે, એવી છે કે તમારે જ્યારે અદૃશ્ય થવું હોય ત્યારે અદૃશ્ય થઈ શકો અને જ્યારે તમારે પ્રગટ થવું ત્યારે પ્રગટ થઈ શકો. અને તમારે બહુ કામ નહીં, ક્યાંય તમારે ગુપ્ત જવું હોય તો તમે એ હું ઔષધ તૈયાર કરી દઉં એના વૃક્ષના નાના છોડના ફળનો, એનો રસ પીવો, ફળનો રસ પીવો એટલે તમે અદૃશ્ય થઈ જાઓ અને એના પત્તાનો રસ પીવો એટલે તમે પ્રગટ થઈ જાઓ. આવી એક ઔષધિ છે, તો એ ઉગાડી અને એ બધી વિધિ હું તમને શીખવી દઉં અને તમારા કામની છે. હવે આ કોને ના ગમે? એટલે સમ્રાટ કે આને સમય કેટલો લાગે? બે વર્ષ લાગે. બે વર્ષ લાગે? હા, બે વર્ષ તો લાગી જાય મહારાજ. જો એમાં એવું છે કે એ ઘણી બધી વસ્તુઓ માગે છે એ, એ બધું થાય. જો તમારે આ વિદ્યા જોઈતી હોય તો ના, આપણે જોઈ જ છે, પણ તું આ ભાગી જવાનું આ બધા આયોજન ને છટકવાનું એના માટે તો નથી કરતો. એ છે જ નહીં એવું. તમ તારે મને મારી સાથે નજર કેદ રાખી દઉં, પૂરી ચોકી ગોઠવી દઉં, ક્યાં જવાનું હું? એ બરાબર છે. અને બે વર્ષ પછી ન થાય તો? ન થાય તો ફાંસી તૈયાર જ છે ને. તો હું ક્યાં ભાગી ગયો છું? મારી નાખજો. સમ્રાટ કે વાત બરાબર છે, છોડી મૂક્યો અને ઘરે મોકલી દીધો ને આખી સિક્યુરિટી ગોઠવી દીધી. એની પત્નીને બધી આ ખબર પડી. એની પત્ની કે ટપુ તને આ કઈ આવડતું તો નથી, અને તું કે છો કે હું આવી રીતે અદૃશ્ય થવાની કળા છે એ જાણું છું, કાંઈ જાણતો નથી, નહીં તો હું ધોકાવાની થઈ હોત તો ભાગી ન જા. એટલે તને કઈ આવડતું નથી ને આ તમે શું કર્યું? આ તો ઉપર ઉલટાના તને તો મારી નાખશે બે વર્ષ પછી, પણ અમને મારી નાખશે. અરે તને ગાંડી ખબર ના પડે, બે વર્ષમાં ઘણું બધું થઈ શકે. ચિંતન કર્યું જો, એને આયોજન કર્યું. જો પેલા તો હું રાજાને લિસ્ટ આપવાનો છું, આ વનસ્પતિ ઉગાડવા માટે 108 તીર્થના જળ, સપ્ત સિંધુઓના જળ, વરસાદના 99 નક્ષત્રના વરસેલા વરસાદના પાણી, 99 નક્ષત્ર વરસવા જોઈએ, અને આ રાજા બધું કરશે એમાં મને બે વર્ષના બદલે બીજા બે તો નીકળી જ જશે. એટલે આમનામ આપણે 4-5 વર્ષ કાઢી નાખશું, કાંઈ ન થાય તો 5 વર્ષ જીવવા મળ્યું ખોટું છે. પછી હું કઈશ આવી માટી જોઈએ, 5 પ્રકારની જોઈએ, લાલ જોઈએ, પીળી જોઈએ, ગોરોચંદ જેવી જોઈએ, આ જે ગાયનું આવું છાણ જોઈએ, આવી ગાયનું જ છાણ જોઈએ, એ બધું ગોતવી દઈશ. એ બધું ભેળા કરતા રહેશે, આરામથી જીવશું. એટલામાં તો કેટલું બધું થઈ શકે. સંભવ છે કે રાજાને હું ભોળવી દઉં તો માફી આપી દે, શું ન થાય 2-5 વર્ષમાં. અને સંભવ છે કે રાજા જ મરી જાય. અને સંભવ છે કોઈ બીજો રાજા ચડાઈ કરે તો આખું શાસન બદલાઈ જાય. કેટલું બધું થઈ શકે આમાં. અને સંભવ છે સિક્યુરિટી વાળાનું ફોડી નાખું, એ આપણને જવા દે. અને કદાચ ખોળતા ખોળતા વિદ્યા જડીએ જાય, કે બધું જ થઈ શકે. તમે તમારે થવા દો ને. આને શું કર્યું કહેવાય? જરાય ગભરાયો બોલો નહીં, મોત જેવી વાત છે, પણ મારે ગોઠવી દીધું, રાજાને આટે પાટે ચડાવી દીધું. એટલે ચિંતન પાછા 2 પ્રકારના છે, શુભ અને અશુભ. તુથી સારું આયોજન કરવું એને શુભ ચિંતન કહેવાય.